આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નાગરિક ઉડ્ડયન અંગેની એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય પરિષદમાં ભાગ લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જોધપુરમાં તરંગ શક્તિ કવાયતનું નિરીક્ષણ કર્યું. હરિયાણા અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે બંધારણ સહિતના મુખ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા 6 કમિશનની રચના કરી. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન દેશના 19 રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અને એશિયન ક્રિકેટ કાઉન્સિલે મહિલા અંડર 19 T20 એશિયા કપની જાહેરાત કરી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશ દ્વારા દિલ્હી ઘોષણાપત્રને અપનાવવાની જાહેરાત પણ કરશે. દિલ્હી ઘોષણાપત્ર એ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જવા માટેની મહત્વાકાંક્ષી યોજના છે. આ પરિષદ અને દિલ્હી ઘોષણાપત્રનો સ્વીકાર એશિયા પ્રશાંત દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી અને સાતત્યતાને આગળ ધપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ પરિષદનું આયોજન નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. તેમાં સમગ્ર એશિયા પ્રશાંત પ્રદેશમાંથી પરિવહન અને ઉડ્ડયન મંત્રીઓ, નિયમનકારી સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો એક મંચ પર ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતના ત્રણેય સૈન્ય વડાઓ સાથે રાજસ્થાનના જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે ચાલી રહેલ તરંગ શક્તિ કવાયતનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે રાજનાથસિંહે જણાવ્યું કે આ કવાયતનો ઉદ્દેશ્ય દેશની સૈન્ય ક્ષમતાઓને પ્રદર્શિત કરવા અને સહભાગી રાષ્ટ્ર વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે. તેમણે કહ્યું, તરંગ શક્તિ એ મિત્ર દેશ વચ્ચે સહયોગ અને પરસ્પર વિશ્વાસનું નિર્માણ કરવાનું માધ્યમ છે. જોધપુર ખાતે સંરક્ષણ ઉડ્ડયન પ્રદર્શનની આ આવૃત્તિ શનિવાર સુધી યોજાવાની છે, જેમાં ઉદ્યોગો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. પ્રદર્શનમાં સંરક્ષણ ઉત્પાદનો અને ટેકનોલોજી રજૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ગઈકાલે લાખો ભક્તોએ ગણપતિ બાપ્પાને વિદાય આપી. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનના નિવાસસ્થાને સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું રાજભવન ખાતેના કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. માટીમાંથી બનેલી આ મૂર્તિ નાસિક સેન્ટ્રલ જેલના એક કેદી દ્વારા બનાવવામાં આવી હતી. મુંબઈમાં 5 દિવસના ગણેશ ઉત્સવ બાદ 38,000થી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાંથી 37,000થી વધુ ઘરગથ્થુ અને 1,000થી વધુ સાર્વજનિક ગણેશ મંડળના ગણપતિ હતા. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યા છે. તો અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અનંત ચતુર્દશીના દિવસે અંતિમ વિસર્જન સાથે 10 દિવસ સુધી ચાલે છે. 5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે આજે વધુ 2 ઉમેદવારો સાથેની 5 યાદી જાહેર કરી છે. પક્ષે નરેશ સેલવાલને ઉકલાના બેઠક પરથી જ્યારે જસબીરસિંહને નરનોંદ બેઠક પરથી ટિકિટ આપી છે. જો કે આજે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવા છતાં કોંગ્રેસે હજુ સુધી સોહના અને ભીવાની બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. નોંધનીય છે કે પક્ષે કૈથલ બેઠક પરથી સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાના પુત્ર આદિત્ય સુરજેવાલાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ આજે 19 ઉમેદવારોની 6 યાદી પ્રસિદ્ધ કરી છે. પક્ષે પંચકુલાથી પ્રેમ ગર્ગ, ફતેહાબાદથી કમલા બિસ્લાને ટિકિટ આપી છે. અંબાલા શહેરથી કેતન શર્મા અને દાદરી બેઠક પરથી ધનરાજ કુંડુ લડશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજે સમાપ્ત થશે. આ તબક્કામાં 1 ઓક્ટોબરે 40 વિધાનસભા મતવિસ્તારમાં મતદાન થશે, જ્યારે ઉમેદવારીપત્રની ચકાસણી આવતીકાલે થશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર છે. જમ્મુ કાશ્મીરમાં પ્રથમ 2 તબક્કાના મતદાન માટે 18 સપ્ટેમ્બર અને 25 સપ્ટેમ્બરે મતદાન થશે. પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગના મુખ્યાલયની સામે જુનિયર ડોક્ટર્સ દ્વારા ચાલી રહેલું વિરોધ પ્રદર્શન ગુરૂવારે 3જા દિવસે પણ યથાવત રહ્યું હતું. આરજીકર મેડિકલ કોલેજમાં સહયોગી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આંદોલન કરી રહેલા જુનિયર ડોક્ટર્સ દ્વારા સ્પષ્ટ કરી દેવાયું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહીં. રાજ્ય સરકાર દ્વારા ચર્ચા માટેના સતત પ્રયાસો છતાં પોતાની માંગણી પર મક્કમ તબીબો પીછેહટ કરવા તૈયાર નથી. સરકારને ડોક્ટરે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની 4 મુદ્દાની શરતો સ્વીકાર્યા પછી જ ચર્ચા કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે બંધારણ સહિત 6 મુખ્ય ક્ષેત્રમાં સુધારા લાવવા માટે 6 કમિશનની રચના કરવાની જાહેરાત કરી છે. મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસે ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરતા જણાવ્યું હતું કે બંધારણ, ચૂંટણી પ્રણાલી, ન્યાયતંત્ર, પોલીસ, ભ્રષ્ટાચાર વિરોધી આયોગ અને જાહેર વહીવટ આ 6 ક્ષેત્રના કમિશનની રચના કરાઈ છે. શ્રી યુનુસે વધુમાં જણાવ્યું કે આ કમિશનના વડા તરીકે 6 પ્રતિષ્ઠિત નાગરિકોની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે કમિશનના અહેવાલના આધારે સરકાર આગામી તબક્કે મુખ્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરશે. જમ્મુ અને કાશ્મીરમાં સલામતી દળોએ એક ઓપરેશનમાં ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી મોટી માત્રામાં દારૂગોળો અને વિસ્ફોટનો જથ્થો જપ્ત કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે કુપવાડાના કેરન સેક્ટરમાં સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં હથિયારનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં AK-47 રાઉન્ડ હેન્ડ ગ્રેનેડ, RPG રાઉન્ડ એન્ડ ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસનો સમાવેશ થાય છે. સંરક્ષણ પ્રવક્તા અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશમાં વર્તમાન સુરક્ષા સ્થિતિ અને આગામી સમયની મહત્વપૂર્ણ ઘટનાઓને ધ્યાનમાં રાખીને શસ્ત્રની આ જપ્તી નોંધપાત્ર છે. જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત એક ખાસ ચૂંટણી નિરીક્ષકે આપેલી બાતમીના આધારે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ગઈકાલે સલામતી દળો સાથેની અથડામણમાં 2 આતંકવાદી માર્યા ગયા હતા. સેનાના રાઇઝિંગ સ્ટાર કોર્પ્સ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે જમ્મુ ડિવિઝનમાં ઉધમપુર અને કઠુઆ જિલ્લાની સરહદ પર બસંતગઢના ઉપરના ભાગમાં સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારે ગોળીબાર થયો હતો. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા જ સલામતી કર્મીઓ બસંતગઢ પહોંચ્યા હતા અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. છુપાયેલા આતંકવાદીઓએ જવાન પર ગોળીબાર કર્યો હતો, જેના પગલે સુરક્ષા દળોએ કરેલી જવાબી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન દેશના 19 રાજ્યમાં અતિભારે અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે અઠવાડિયા દરમિયાન મધ્ય ભારત, કોંકણ, ગોવા અને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ દરમિયાન દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં ગઈ મોડી રાતથી હળવાથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે આજે સવારે રાજધાનીમાં વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી. હિમાચલ પ્રદેશના સંજૌલી વિસ્તારમાં એક મસ્જિદના ગેરકાનૂની ભાગને તોડી પાડવાની માંગણી કરી રહેલા દેખાવકારોના સમર્થનમાં રાજ્યના અનેક ભાગોમાં વેપારી એકમ બંધ રહ્યા હતા. જો કે સરકારી અને ખાનગી બસ તથા ટ્રેન ચાલુ રહી હતી. સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ રાબેતા મુજબ કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે દેખાવકારો શેરીઓમાં આવી ગયા હતા અને બેરીકેડ તોડી પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. આજે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધીના બંધ દરમિયાન મોટાભાગની ખાનગી હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાન બંધ રહ્યા હતા. સિમલા વ્યાપાર મંડળના પ્રમુખ સંજીવ ઠાકુરે જણાવ્યું હતું કે શહેરમાં વેપાર ધંધા સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાના એક મહત્વપૂર્ણ પગલામાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ ACCA મહિલા અંડર 19 T20 એશિયા કપની શરૂઆતની સત્તાવાર જાહેરાત કરી છે. મલેશિયાના કુઆલાલમપુરમાં ACCAની એક્ઝિક્યુટીવ બોર્ડની બેઠક દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ACCAએ એક સત્તાવાર યાદીમાં પુષ્ટિ કરી છે કે મહિલા અંડર 19 એશિયા કપ દ્વિપાક્ષિક રૂપે યોજવામાં આવશે. દરેક ICC મહિલા અંડર 19 વિશ્વકપ પહેલાની મુખ્ય તૈયારી ધરાવતી ટુર્નામેન્ટ તરીકે તેને સ્થાન આપવામાં આવશે. ટુર્નામેન્ટનો હેતુ એશિયામાં ઉભરતી મહિલા ક્રિકેટરને આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પર્ધા કરવાની તક આપીને અનુભવ પ્રદાન કરવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નાગરિક ઉડ્ડયન અંગેની એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય પરિષદમાં ભાગ લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જોધપુરમાં તરંગ શક્તિ કવાયતનું નિરીક્ષણ કર્યું. હરિયાણા અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે બંધારણ સહિતના મુખ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા 6 કમિશનની રચના કરી. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન દેશના 19 રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે અને એશિયન ક્રિકેટ કાઉન્સિલે મહિલા અંડર 19 T20 એશિયા કપની જાહેરાત કરી છે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.